તારીખ 23/1/1998 શ્રી સમયસર ગાથા 9 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 284 મૂળ કેસેટમાં બીજો અવાજ આવે છે તથા હમિંગ છે.
શ્રી સમયસર પરમાત્મા જીવ અધિકાર આઠમી ગાથાને ટીકા. મલેશનો દ્રષ્ટાંત આપ્યો કે મલેશને એની ભાષામાં સમજાવી તો સમજે, બીજી ભાષામાં એ ન સમજે. એવી જ રીતે આચાર્ય છે એ આચાર્યનું એટલું વિશેષણ વાપર્યું છે, વ્યવહાર પરમાર્થ માર્ગ પર સમ્યક જ્ઞાન રૂપી મહારથને ચલાવનાર સારથી સમાન. કોઈ આચાર્ય અથવા આત્મશબ્દના કહેનાર પોતે જ વ્યવહાર માર્ગમાં રહીને દર્શન જ્ઞાન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે એવો આત્માનો અર્થ સમજાવે છે. શું કહ્યું કે આત્મા અભેદ વસ્તુ છે, અવલંબનનો વિષય અભેદ છે, પણ એવા અવલંબનના વિષયને નહીં સમજવાથી જે જિજ્ઞાસામાં આવ્યો છે, શું છે જે જિજ્ઞાસામાં આવ્યો છે, પોતે જ્ઞાન રહી છે છતાં પણ જ્ઞાન રહી છે પણ જ્ઞાન પ્રાપ્તિ અર્થે જિજ્ઞાસામાં આવ્યો છે, કાંઈ પણ ન સમજતા મેંઢાની જેમ આંખો ફાડીને ટપટપ જોઈ રહ્યા છે. મેંઢાનું દ્રષ્ટાંત એટલે આપ્યું છે કે મેંઢો કાંઈ સમજતો નથી, એમ પોતે અજ્ઞાની પણ કાંઈ સમજતો નથી. હું સમજતો નથી અને મારે સમજવું છે, નથી સમજતો તેથી મારે સમજવું છે, એવી ભૂમિકામાં હોય એને સમજાય. પણ હું સમજુ છું મને ખબર છે એને ન સમજાય, કેમ કે શબ્દાર્થ આવડતો હોય પણ પરમાર્થ આમાં સમજવાનો છે. એટલે આંખો ફાડીને ટકટક જોઈ રહે છે કે જિજ્ઞાસા મારીને આતુર થઈને સમજવા માટે આતુર થાય છે. એવા શિષ્યજનને આચાર્ય અથવા તો શબ્દના આત્મા શબ્દના કહેનાર કેવા છે કે વ્યવહાર માર્ગ પરમાર્થ માર્ગ પર સમ્યક જ્ઞાન રૂપી મહારથને ચલાવનાર સારથી જેવા છે. જેમ રથને બે પૈડા હોય છે એમ અહીંયા પણ વ્યવહાર અને પરમાર્થ એવી બે વાત લીધી છે. કેમ કે પરમાર્થ ન પરિણમો હોય પરમાર્થ સમજાવી ન શકે, અને પરમાર્થ પરિણમો હોય તો પણ એ જો સમજાવવાની યોગ્યતા ન હોય તો સમજાવી ન શકે. કેમ કે સમજાવવું એ વ્યવહાર છે, બે વચ્ચેનો વ્યવહાર છે સમજવું અને સમજાવવું. તો એ રીતે બંનેમાં જે કુશળ છે, સારથી જેમ રથને ચલાવવા કુશળ હોય છે એમ આ પણ કુશળ છે. એમાં એમ લેવું છે કે પોતે પરમાર્થ પામ્યા છે, બીજા જીવને પરમાર્થ પામવા માટે એવી વિચક્ષણતા ધરાવે છે કે આ જીવ ક્યાં ઊભો છે, એની યોગ્યતા કેવી છે, અને એને એક કદમ જ્યાંથી ઊભો છે ત્યાંથી એક ડગલું એને આગળ કેવી રીતે એ વધે, એવું જે બરાબર જાણે છે. શું કયા પ્રકારની યોગ્યતા, કયા પ્રકારની અયોગ્યતા, બંનેને બરાબર સમજીને એને કેવી રીતે પરમાર્થ સુધી લઈ જવો, આવી યોગ્યતા વાળાને પરમાર્થ સુધી કેવી રીતે લઈ જવાય, એવી રીતે સમજાવવાનું જે સારી રીતે જાણે છે એના દરેકના વ્યૂ હોય છે. એટલે પોતે જાણતા હોય પણ એવી રીતે સમજાવી શકવાનો કુશળતા ન પણ હોય. બધા જ જ્ઞાની સમજાવી શકે છે એવું નથી. કેટલાક સમજે છે અને સમજાવી શકે છે, કેટલાક સમજે છે અને સમજાવી શકતા નથી, એવું બે પ્રકાર બન્યા છે આની અંદર. એ જાતનો ભાષાનો યોગ ન હોય, પોતાને ભાવ બરાબર પરિણામમાં આવે તો એ ભાવને વ્યક્ત કરવા માટે ભાષાનો જે યોગ જોઈએ, પુણ્ય યોગ જોઈએ, એવો યોગ ન પણ હોય. શું એમ બને? હા, એ પણ પુણ્ય યોગ છે. કેમ કે ભાષા પૂતગળ છે, પૂતગળનો અનુકૂળ સંયોગ થવો તે પુણ્ય યોગ, પૂતગળનો પ્રતિકૂળ સંયોગ થવો તે પાપ યોગ. ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તો ઓળખી શકે, સામાન્ય ન ઓળખી શકે. અને એ ઓળખી ક્યારે શકે? એનો પરિચય હોય ત્યારે. વગર પરિચય તો કોઈ ન ઓળખી શકે. પરિચય વગર તો ઓળખાણ થવાનો કોઈ બીજી પ્રકાર છે ના, તો ન ઓળખે. પરિચય ન થાય તો ન ઓળખે. પરિચય બરાબર થાય તો ઓળખે. ઓળખવા માટે પરિચય જોઈએ છે. એમાં તો બીજું કોઈ એનો બીજો પર્યાય નથી, બીજો ઓલ્ટરનેટિવ નથી એનો. અહીંયા આચાર્ય છે, આચાર્ય પદવી હોય એ તો બધા એમાં પુણ્ય યોગ વાળા હોય જ. ઉત્કૃષ્ટ ભૂમિકા વાળા છે એવી ઉલટી છાપ એને જલ્દી ન પડે. ઉત્કૃષ્ટ ભૂમિકાનો અર્થ શું થાય છે? કે ભાષા કરતા પણ ભાવને જે વધારે સારી રીતે પકડી શકે છે. હા, ભાવને પકડવાની શક્તિ જેની વધારે છે એ ઉત્કૃષ્ટ મોક્ષ છે. એટલે એને વિપરીતતા આવવાનો સવાલ નથી. ન ઓળખે, મોડા ઓળખે, એ પ્રકારનો પરિચય ન હોય તો એ બીજી વાત થઈ ગઈ. ઉલટું ન થાય. કેમ કે ઉલટું થવા માટે ઉલટા ચિહ્નો જોઈએ, ઉલટો નિર્ણય થવા માટે ઉલટો પ્રકાર સામે જોઈએ, એ તો ત્યાં છે ને. એટલે એ શક્યતા નથી. મધ્યસ્ત્રે જ્યાં સુધી પોતાને પરિચયથી ઓળખાણ ન થાય ત્યાં સુધી કોઈ નિર્ણય ઉપર ન આવે. મધ્યસ્ત્રે મેટર ઇન ક્વેશ્ચન, આ વાત જ પ્રશ્ન ચિહ્નમાં છે. બરાબર પરિચય થાય તો ખ્યાલ આવે, વગર પરિચય કેમ ખ્યાલ આવે? આચાર્ય અથવા કોઈ જ્ઞાની, આત્મા શબ્દ કહેનાર કોઈ પણ જ્ઞાની, જ્ઞાની પણ જેમ કે કૃપાળુ દેવ છે, બહુ વિચક્ષણ પુરુષ હતા. એ બહુ ઓછા પરિચયથી સામાન્ય માપી લેતા હતા મુમુક્ષુને કે આ જીવની યોગ્યતા કેવી છે અને આને શું દેવાય, આને કયા પ્રકારનો ઉપદેશ દેવાય અને કયા પ્રકારની વાત કરાય, એ પ્રકાર એમનો ઘણો જ વિચક્ષણ હતો. ઉપયોગ પણ એવો સૂક્ષ્મ હતો એમનો. તો એ રીતે પોતે ભલે આચાર્ય નહોતા પણ એવી જ રીતે ટોડરમલજી, ટોડરમલજી માટે એવો શબ્દ વાપર્યો છે લોકોએ, આચાર્ય કલ્પ પંડિત પ્રવર ટોડરમલજી. આચાર્ય કલ્પ એટલે આચાર્યની જેમાં કલ્પના કરી શકીએ આપણે, એવા થોડું નજીમાં પણ ઘણો ક્ષોભ સમજો, અસાધારણ ક્ષોભ સમજો, એ પ્રકારનું જ્ઞાન જ્ઞાની તો ખરા છે, ઉપરાંત એ પ્રકારનો જે પુણ્ય યોગ હોય છે એમાં ભાષાનો પણ યોગ હોય એવા ક્ષોભ સંભાળે જીવને. એ એમનો પરમાર્થ પણ બરાબર હોય અને સારી રીતે સમજાવવાનો વ્યવહાર પણ એમનો બરાબર હોય અને ઓછામાં ઓછું જ્ઞાન દર્શન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે, અથવા જેનામાં જ્ઞાન દર્શન ચારિત્ર એવા ગુણો છે, શું હંમેશા એટલે ત્રિકાળ એવા ગુણો રહેલા છે એવો પદાર્થ તે આત્મા છે એમ એના ગુણ ભેદથી એને સમજાવે છે. સાકર અને મીઠાનો ગાંગડો, નમકનો ગાંગડો દેખાવમાં સરખા હોય પણ એને ગુણભેદથી સમજાવવા પડે કે આમાં ખારાશ છે, આમાં મીઠાશ છે. એમ આત્માય રૂપી બીજા પાંચ દ્રવ્યો પણ અરૂપી, પણ જ્ઞાન છે તે આત્મા છે. જેનામાં જ્ઞાન છે, જેનામાં શ્રદ્ધા છે, જેનામાં આચરણ કરવાનો ગુણ શક્તિ છે તે આત્મા છે એમ એને જુદો પાડીને સમજાવવામાં આવે છે. એવો આત્મા શબ્દનો અર્થ સમજાવે છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધ તરંગો, જ્ઞાન તરંગો ઉછળે છે એવો તે વ્યવહારી જન તે આત્મા શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે. કયું ટૂંકામાં પણ નિકટવર્તી શિષ્યજન છે, ઉત્તમ કોટિનો મોક્ષ છે એટલે તરત જ સમજી જાય છે એમ કે છે. અને એનામાં જ્ઞાનના તરંગો ઉત્પન્ન થાય, આનંદ સાથે જ્ઞાનના તરંગો ઉત્પન્ન થાય છે. તુરત જ લીધું છે, જો એને બહુ સમજાવવો પડ્યો સમજતો નહોતો એવું કઈ ન લીધું, કેમકે ઉત્તમ કોટિના મોમોક્ષને જ અહીંયા લઈએ છે. તુરત જ એને આનંદ ઉપજે છે, જ્ઞાનના તરંગો એટલે જ્ઞાનની પર્યાયો પણ ઉછળે છે એવો તે વ્યવહારી જન આત્મા શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે, સારી રીતે પરફેક્ટ બરાબર સમજી જાય છે. શું
ત્યારે
જ્ઞાની થયો, ત્યારે મોક્ષ માંથી જ્ઞાની થયો એમ લેવું છે. એમ નહી કે અજ્ઞાની ને અજ્ઞાની રહ્યું, એમ નથી લેવું. આનંદ પણ લીધો અને જ્ઞાનના તરંગો, બોધ તરંગો પણ લીધા, આનંદ સાથેનું જ્ઞાન લીધું છે એટલે જ્ઞાની થયો એમ કે છે. અહીંયા એમ લેવું છે કે પહેલા જે નહોતો સમજતો પોતાના સ્વરૂપને, એને સ્વરૂપ સમજાવનાર સમ્યક જ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સમ્યક જ્ઞાની પુરુષ કોઈ મળ્યા, આચાર્ય અથવા કોઈ પણ જ્ઞાની મળ્યા જે કુશળ છે એ વિષયમાં. અહીંયા પાત્ર પણ બરાબર છે, અહીંયા સમજાવનાર પણ બરાબર છે, પછી કામ નહીં થવાનું શું કારણ છે? અહીંયા તૈયાર પાત્ર છે, સમજાવનાર પણ પૂરેપૂરા પરફેક્ટ છે, પછી કાર્ય નહીં થવાનું કોઈ કારણ રહેતું નથી, પછી કોઈ કારણ નથી. સુંદર રીતે સમજી જાય છે એમ લીધું છે, અતકૂતરું સમજે છે એમ નહીં, સુંદર રીતે સમજી જાય છે. ત્રણ પોઈન્ટ લીધા, આનંદ, બોધ તરંગો, જ્ઞાનના તરંગો અને સુંદર રીતે સમજવું, ત્રણે ત્રણ વાત લીધી છે. એટલે જ્ઞાની થયો એમ ત્યાં લેવાનું છે. એ રીતે જગત મલેશના સ્થાને હોવાથી અને વ્યવહારને પણ મલેશ ભાષાના સ્થાને હોવાથી પરમાર્થનો પ્રતિપાદક હોવાથી અથવા પરમાર્થનો કહેનાર હોવાથી વ્યવહારને સ્થાપન કરવા યોગ્ય છે. કારણ કે તર્ક એમ ઉઠે બધો કે વ્યવહાર છે એનું અવલંબન નહીં લેવાનું, પરમાર્થનું જ અવલંબન લેવાનું, તો પછી વચ્ચે વ્યવહારને લાવો છો શા માટે? આ પ્રશ્ન ગાથાના મથાળામાં ઉઠાવ્યો છે. ત્યારે એમ કે છે કે વ્યવહારને જગતના સ્થાને, મલેશના સ્થાને જગત હોવાથી એની ભાષામાં વાત કરો તો જ સમજે ને, નહીંતર ન સમજે. અને એ પ્રકારની તકલીફ અહીંયા બે ભાષાના ન જાણનાર હોય તો પૂરેપૂરી ઊભી થાય છે કે કઈ સમજે નહીં. એટલે વ્યવહાર નહીં છે એ સ્થાપન કરવા યોગ્ય છે. એની પાછળ કારણ શું લીધું? કે તે પરમાર્થને પ્રતિપાદન કરનારો છે, ભેદ દ્વારા પણ અભેદને બતાવનાર છે, સાવ નકામો છે એમ નથી. 20 વારનો તાકો એમ બરાબર એની લંબાઈ સમજાવવા માટે 20 વાર કેવું? તાકો 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 કહેતા કેટલો એ કાંઈ સમજાતો નથી. 20 વારનો તાકો એમ કહેતા બરાબર માપ આવી ગયું, બરાબર આ તાકો આટલો જ છે. એ રીતે વ્યવહારને સ્થાપન કરવા યોગ્ય છે. કઈ મર્યાદાથી કઈ વાત આવે છે એ જો પકડાય તો વાંધો ન આવે. કોઈ પણ વ્યવહારનો વિષય ચાલતો હોય તો એમાં પરમાર્થ શું છે એ દ્રષ્ટિકોણ જેને હોય એ એમાંથી પરમાર્થ કાઢી લે છે. દહીંમાં માખણ છે પણ જુદું પડેલું નથી. છાશ બનાવીને એને વલોવવી જરૂરી છે તો જે માખણ છે એ જુદું પડે છે, છાશ જુદી પડે છે. પછી તમે છાશને કાઢીને ફેંકી દો, આપી દો કોઈને મફત, ગરીબ માણસને કંઈ તમે વાપરી નાખજો, અમારે તો માખણ માટે આ વરણું કર્યું હતું, કંઈ છાશ માટે વરણું કર્યું નથી. શું તો એ રીતે માખણને મેળવવા માટે દહીંને છાશ બનાવીને વલોવવી જરૂરી છે અને એ છાશમાં માખણ હોય છે. છાશમાં માખણ હોય એમાં કાંઈ વાંધો ખરો? કાંઈ નહીં. આનંદભંજીએ ગાયું એવું ગગનમંડળમાં ગોવા વિયાણી, ગાયનું દૂધ હોય છે ને ગગનમંડળ એટલે વિશ્વની અંદર, હું વસુધા દૂધ જમાયા, માખણ થાસો વિરલા ખાયા, છાશે જગભર માયા. અબધુ નટનાગરની બાજી, ક્યાં જાણે બ્રાહ્મણ કાજી. બ્રાહ્મણ એટલે હિન્દુ અને કાજી એટલે મુસલમાન. હિન્દુ મુસલમાનનો વિષય નથી જૈન, જૈનના તત્વજ્ઞાનનું એમ એમ રાખી દઉં. જૈનનું તત્વજ્ઞાન એવું છે એમાં હિન્દુ મુસલમાન સમજી શકે એવું નથી. કેમ કે જે છાશ હતો એ વ્યવહાર હતો, માખણ હતો એ નિશ્ચય હતો. પરમાર્થનું ગ્રહણ કોઈ વિરલા પુરુષો કરી લે છે, બાકી બધા વ્યવહારના ઝઘડામાં પડે છે, મથાકૂટમાં ઉતરે છે. આમ હોય ને આમ હોય, આમ હોય ને વાદ વિવાદમાં ઉતરી જાય છે. વ્યવહારની પરમાર્થનો પ્રતિપાદક છે. એવી જ રીતે આપણે ત્યાં જીનેન્દ્ર દર્શન નો વ્યવહાર છે, પણ એની અંદર પરમાર્થ છે. આત્માનું જે સ્વરૂપ છે એવું જીનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ છે. અને જીન પ્રતિમાને વિશે આત્મભાવો પૂરેપૂરા વ્યક્ત થાય એ પ્રકારનું પ્રતિમાની સ્થાપના હોય છે. તો એમાંથી પરમાર્થ ગ્રહણ કરવા વાળા પરમાર્થ ગ્રહણ કરે છે, જે પરમાર્થ નથી ગ્રહણ કરતા એમને શુભભાવ કરીને ચાલ્યા જાય છે. તો જેને માત્ર વ્યવહારની ખબર છે અને પરમાર્થની ખબર નથી, એવા જે જગતના જીવો છે એને માત્ર એ શુભભાવનો નિમિત્ત થાય છે. અને જે પારમાર્થિક દ્રષ્ટિકોણ વાળા જીવો છે, જ્ઞાનીઓ છે, એને એમાંથી આત્મભાવ છે એનો આવિર્ભાવ થાય છે. એવું છે, એટલા માટે આપણે ત્યાં પ્રતિષ્ઠા કરવાનું કારણ છે. પ્રતિમા તો પ્રતિમા ઘડનારને ત્યાં પણ હતી, અને એ જ પ્રતિમા મંદિરજીમાં પણ હોય છે. બેમાં ફેર શું? એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, એટલે કોઈ યોગ્ય વ્યક્તિને નિમિત્તે એની અંદર પ્રાણનું આરોપણ કરવામાં આવે છે, અને ત્યારથી એ માત્ર પ્રતિમા તરીકે નથી જોવાતો, ભગવાન તરીકે જોવાય છે. નજર ફરી જાય છે, અને ભાવો પણ એવા જ છે એમની મુદ્રા ઉપર. વિતરાગ ભાવ, અંતર્મુખી પરિણમન, ધ્યાનસ્થ દશા, આ કાળની અંદર શુક્લ ધ્યાન ક્યાંય જોવા મળે, ધર્મ ધ્યાન જોવા મળવું મુશ્કેલ છે. પણ છેલ્લી હદનું શુક્લ ધ્યાન જોવું હોય તો જીન પ્રતિમાના દર્શન કરવા. નજર જોઈએ, કૃપાળુદેવે શું લખ્યું સ્થાનક વાસીઓનો નિષેધ કરીને, એ ધ્યાનનું કારણ એવા જે જીન પ્રતિમા, એને કાંઈ પણ આગળ પાછળનો વિચાર કર્યા વિના ઉડાડી દીધા, ન જોઈએ આ પ્રતિમા ન હોય જૈન ધર્મની અંદર, બિલકુલ ચાલે નહીં. ધ્યાનનું કારણ લીધું છે, જ્ઞાનીઓને સ્વરૂપ સ્થિરતાનું કારણ છે. મંદિરમાં જઈને ધ્યાનમાં બેસે છે લોકો, અને એને આત્મધ્યાન જામે છે. એમની નજરમાં તો નિતરતી વિતરાગતા છે, વિતરાગતા ઝરે છે, એવી રીતે પ્રતિમાનું દર્શન કરે છે. નથી સમાતા એમને માથું નમાવીને માવીને શુભભાવ શુભ વિકલ્પ કરીને વ્યા જાય છે. બીજાને ધ્યાનનું કારણ થાય છે, નિમિત્ત પડે છે એવી રીતે. આમે તો ભગવાન જે છે એ છે, નજર નજરનો ફેર છે. તો એ વ્યવહાર સ્થાપન કરવા યોગ્ય છે એમ કીધું. વ્યવહારને વ્યવહારના સ્થાનમાં સ્થાપવો તે સમ્યક છે. પરમાર્થને પરમાર્થના સ્થાનમાં સ્થાપવો તે સમ્યક છે. આપણે સમ્યક સંકેત ક્યાં હૈ, સંકેત શું છે, એ આર્ટિકલમાં બધી વાતો લીધી છે. પહેલી જ વાત વ્યવહારની કરી છે કે વ્યવહારને વ્યવહારના સ્થાનમાં સ્થાપવો જોઈએ. નિશ્ચય ભલે વ્યવહારનો નિષેધ કરે છે તો પણ વ્યવહારના સ્થાનમાં વ્યવહારને કોઈ ઉડાડ્યો નથી. અને જો સદંતર વ્યવહાર ન હોય, અને સદંતર વ્યવહાર હોવો જ ન જોઈએ એમ જો એક વખત સ્વીકારવામાં આવે તો કોઈ અજ્ઞાની માંથી જ્ઞાની ન થઈ શકે, કોઈ જીવ અજ્ઞાની માંથી જ્ઞાની ન થઈ શકે. કેમ કે સમજવું અને સમજાવવું એ વ્યવહાર છે બે વચ્ચેનો, અને સમજાવ્યા વગર કોઈ સમજી જાય નહીં મળે આ જગતમાં, એવો એક જીવ પાયકો નથી. વગર સમજાવે સમજી ગયો હોય એને જ્ઞાની જોઈએ, જ્ઞાની સમજાવનાર જોઈએ, અને તો જ સમજે, નહીં તો ન સમજે. આ વસ્તુ સ્થિતિ છે કે વ્યવહારના સ્થાનમાં વ્યવહારને ન ઉગાડાય. નિશ્ચય આરૂઢ આચાર્ય કે જ્ઞાની નિર્વિકલ્પ દશામાં સ્થિર હોય છે. જો એમને મરી જાય કોનો વારો આવે સમજવાનો? કયો છે એટલે નિશ્ચયમાંથી ખસી વ્યવહાર માર્ગમાં આવે છે અને સમજાવે છે ત્યારે કોકનો નંબર લાગે છે જ્ઞાની થવાનો. ભલે એ પરમાર્થમાંથી વ્યવહારમાં આવ્યા એમાં એક પગથિયું નીચે ઉતરે છે, એની ના નથી, અને એ કઈ શિષ્યને કારણે ઉતરે નથી, પોતાની યોગ્યતા જેવી છે છઠ્ઠા ગુણ સ્થાને આવે છે. સાતમામાંથી છઠ્ઠા ગુણ સ્થાને આવે છે. છઠ્ઠા ગુણ સ્થાને ઉપદેશનો વ્યવહાર છે, સાતમા ગુણ સ્થાને ઉપદેશનો વ્યવહાર નથી. આવે છે પોતાના કારણે, પણ પોતાના કારણે આવતા હોવા છતાં જગત ઉપર ઉપકાર કરી જાય છે. છઠ્ઠા ગુણ સ્થાને શાસ્ત્રો લખે છે, ઉપદેશ આપે છે, જગતને કલ્યાણનું કારણ બને છે, નિમિત્ત બને છે. જેનો વ્યવહાર પરમાર્થથી ચૂક થઈને વ્યવહાર નીચે ઉતરીને, એ પણ જો જગતને કલ્યાણનું કારણ થતું હોય તો એનો આત્માને એનો નિશ્ચય તો વાત જ શું કરવી, એમાં કેટલું જબરદસ્ત નિમિત્તત્વ હોય. એટલે અહીંયા અમૃતચંદ્ર આચાર્ય કહે છે, આપણા ભાવ માટે આપણે રાખીએ છીએ પ્રતિષ્ઠા કરીએ ને, તો એની બધી મર્યાદાઓ સાચવવી પડે. શું એ રૂમ મંદિરની જેમ જ વપરાય ને બીજી રીતે ન વપરાય? એટલે એ વસ્તુ આખી જુદી થઈ ગઈ. એ રીતે જગત મલેચ્છના સ્થાને હોવાથી અને વ્યવહારને પણ મલેચ્છ ભાષાના સ્થાને હોવાથી લીધે પરમાર્થનો પ્રતિપાદક અથવા કહેનાર હોવાથી વ્યવહારને સ્થાપન કરવા યોગ્ય છે. સંસ્કૃતમાં તો એવો ભાષા છે, પરમાર્થ પ્રતિપાદકત્વાદ ઉપન્યસનીય પાસવા યોગ્ય છે. એટલે વ્યવહાર વ્યવહારના સ્થાનમાં યોગ્ય છે, ઉપાસવા યોગ્ય છે એવું લીધું છે. ઉપન્યસનીય તેમજ બ્રાહ્મણે મલેચ્છ ન થવો, મલેચ્છ ભાષા વાપરે, મલેચ્છને આર્ય બનાવે, ઉત્તમ બનાવે, એનો વાંધો નથી. એમ અજ્ઞાનીને અજ્ઞાનીની ભાષામાં ભલે સમજાવે, પણ જ્ઞાનીએ કંઈ અજ્ઞાની ન થવું. શું તેમજ બ્રાહ્મણે મલેચ્છ ન થવું એ વચનથી તે વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. બ્રાહ્મણો ન મલેચ્છિતવ્ય ઇતિ વચનાત વ્યવહાર ન અનુસર્તવ્ય, અનુસરણ કરવા યોગ્ય નથી. અનુસરણ કરવું હોય તો નિશ્ચય ન કરવું એમ કે છે, પણ પોતે વિકલ્પમાં આવે ત્યારે એ વ્યવહાર ને વ્યવહારના સ્થાનમાં એનો ઉપયોગ કરે છે અને એમાંથી પણ એ પરમાર્થનો જન્મ ઉત્પન્ન થાય છે. લોકો શુદ્ધનયને જાણતા નથી ભાવાર્થ, અથવા નિશ્ચયને જાણતા નથી. શુદ્ધનય કહો કે નિશ્ચય કહો, લોકો તેનો વિષય ભેદરૂપ અનેક પ્રકાર છે. જગતના લોકો ભેદ બુદ્ધિમાં ઊભા છે અને ભેદને સમજી શકે છે, અભેદને સમજી શકતા નથી. એવી જ કોઈ પરિસ્થિતિ જગતની છે. તેથી તેઓ વ્યવહાર દ્વારા જે પરમાર્થને સમજી શકે છે, સીધો પરમાર્થને કોઈ ન સમજી શકે. ભેદ પાડ્યા વિના સીધો કોઈ પરમાર્થને અભેદને ન સમજી શકે એવી જ કોઈ યોગ્યતાઓ યોગ્યતા રહેલી છે અને તેથી તે પ્રમાણે તેનો વ્યવહાર કરવામાં આવે છે. આ કારણે વ્યવહાર નહીં ને પરમાર્થનો કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. વ્યવહારથી જે ઉપદેશ કરવામાં આવે છે એની પાછળ પરમાર્થ સમજાવવાનો હેતુ રહેલો છે. હેતુને પકડવો, વ્યવહારને ન પકડવો, અથવા આશયને પકડવો. આશય શું છે? પરમાર્થ સમજાવવો, તે આશયને પકડવો. ભાષાને ન પકડવી, ખાલી વ્યવહારને ન પકડવો. પાણીનો પ્યાલો આપવો, વ્યવહાર શું છે કહેવાનો? પાણીનો પ્યાલો આપો. ભાષા પકડનાર હોય તો તકરાર કરે, તમે આવી કેમ વાત કરો છો, પાણીનો કોઈ દી પ્યાલો હતો હશે? એમાં પાણી ભરેલો પ્યાલો આપો એમ કહેવાનો આશય છે. પાણીનો પ્યાલો એમ કહેવાનો આશય નથી, પણ બોલવાની પદ્ધતિ હોય એ પ્રમાણે બોલાય અને એની કઈ વાતે વાતે ચોખવટ ન હોય. એમ જે રીતે જે સમજતા હોય એને એ રીતે સમજાવો, એમાં દરેક વખતે અપેક્ષાની ચોખવટ ક્યાં કરવા જાય? આશય તો સમજી લેવો જોઈએ. જે પંડિતા જ માત્ર કરતા હોય છે એ આમાં આ વાત આવી તકરાર કરતા હોય છે. અહીં શબ્દો શું પડ્યા છે જુઓ, શબ્દ પ્રમાણે શું વાત છે એમ ન હોય, આશય પ્રમાણે શું વાત છે એમ હોય હંમેશા. શું
દ્રષ્ટિકોણ તો માત્ર એક આશય જ,
બીજો કોઈ નહીં. શું એનું કારણ શું છે? પ્રશ્ન એક જ હોય. શું પ્રશ્ન? એક જ જવાબ, જુદા જુદા. તમે કોઈ જ્ઞાની પાસે જાઓ પ્રશ્ન લઈને, તમને જે જવાબ મળે એ જ પ્રશ્ન લઈને કોઈ બીજા જ્ઞાની પાસે જાય એને બીજો જવાબ મળે. એમ શું કરવા કરે છે જ્ઞાની? કે એને એમ સમજાવવું યોગ્ય છે ને આને આમ સમજાવવું યોગ્ય છે. બંનેમાં આશય એક જ છે, બંનેને જુદો જુદો જવાબ હોવો છતાં બંનેનું ભલું થાય એમ કર્યું છે. ડાક્ટરની ટ્રીટમેન્ટ જેવું છે, તાવ નવા છે
તો બધાને એક સરખી દવા નથી મળતી, બધાનું પ્રિસ્ક્રિપ્શન જુદું જુદું. તાવ તો તાવ છે, એવી વાત છે આની અંદર. આ સંસાર રોગ છે, ભવરોગ છે, પણ બધાની યોગ્યતા જુદી જુદી છે. રોગ તો રોગ છે, ટ્રીટમેન્ટમાં ફરક પડે. આ કારણે વ્યવહાર લઈને પરમાર્થનો કહેનારો જાણીને તેનો ઉપદેશ કરવામાં આવે છે. અહીં એમ ન સમજવું કે વ્યવહારનું આલંબન કરાવે છે, એમ નહીં સમજવું. વ્યવહારનો આશ્રય કરાવે છે એમ નહીં સમજતા. વચ્ચે વ્યવહાર કેવો આવે છે એટલી વાત છે, પણ વ્યવહારનું આલંબન કરાવે છે એમ સમજતા નહીં. જેમ કે તમે ભગવાનના દર્શન કરો છો તો ત્યાં આત્મભાવ પ્રદર્શિત કર્યા છે ભગવાનની મુદ્રામાં. વિતરાગ ભાવ, અંતર્મુક્તા, પરમ શાંતિ વગેરે આત્મભાવો પ્રદર્શિત કરેલા છે. તો તમે ત્યાં જ જોયા કરો એમ નથી, ત્યાં જોતા તમને અહીંયા આત્મભાવ આવિર્ભાવ થાય તો તમે એમાં લીન થઈ જજો. એનું નામ ધ્યાન છે. એમની સામે જોયા કરવું એમનું નામ ધ્યાન નથી. પણ તમને સીધો આત્મભાવ ઉત્પન્ન નહોતો થતો કે તમે મંદિરમાં જઈને બેઠા, એવી રીતે વાત છે. તો કે ભગવાનની સામેથી ભાવ ફેરવી લેવાનો હોય તો હા મેં જોયું, હું કરવા, એ તકરાર ન હોય. જોવાનું પણ ખરું અને જોવાનું બંધ કરવાનું પણ ખરું, બે વાત છે. એવું જ વાણી નું છું. સમોસરણમાં ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે છે. એમાં એમ કે છે કે હે જીવ, તું તારા નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ થા. શું કીધું? તારું નિર્વિકલ્પ સ્વરૂપ છે, તું નિર્વિકલ્પ ભાવે એમાં સ્થિર થા. ત્યારે સાંભળ્યો ત્યારે વિકલ્પ તો સાંભળવાનો, એ વાત સાંભળી ત્યારે વિકલ્પ તો સાંભળવાનો, અને સાંભળ્યું પછી એ ઉપદેશને અનુસરણ શરૂ કર્યું અને કોઈ જીવ નિર્વિકલ્પ થયો. નિર્વિકલ્પ થયો ત્યારે સાંભળવાનું બંધ થયું. ભાષા તો ચાલુ છે, ભાષા થોડી બંધ થઈ જાય? વાણી તો એક ધારે ખેરા જ કરે. બરાબર છે, યોગ્ય જ કર્યું છે, કઈ અયોગ્ય નથી કર્યું. સાંભળવાનું કેમ બંધ કર્યું એ પ્રશ્ન અહીંયા અસ્થાને છે. સહજ જ બંધ થાય, અને એવો જ એમનો આદેશ હતો. ભગવાનનો આદેશ પણ એવો હતો, એણે આદેશને ગ્રહણ કર્યો છે, આશયને ગ્રહણ કર્યો છે, કંઈ ભૂલ કરી નથી. અને એનું નામ જ એણે ખરેખર દિવ્ય ધ્વનિ સાંભળી એમ કહેવાય. માત્ર સાંભળવાના વિકલ્પમાં રહીએ અને નિર્વિકલ્પ ન થાય તો કંઈ એને દિવ્ય ધ્વનિ સાંભળી એમ ન કહેવાય. યથાર્થ તો એમ છે. એટલે અહીં એમ ન સમજવું કે વ્યવહારનું આલંબન કરાવે છે, વ્યવહારમાં ઊભો જ રહેજે, ખસતો નહીં, વ્યવહારથી ખસતો નહીં, વ્યવહારમાં ઊભો જ રહેજે, એમ નથી. પણ અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થને પરમાર્થે પહોંચાડે છે એમ સમજવું. વ્યવહાર દ્વારા પરમાર્થ સુધી પહોંચે છે એમ સમજવું. અહીંથી એ પ્રશ્ન વધારે વિષયને સ્પષ્ટ કરવા પાછો પ્રશ્ન ઉઠાવે છે. 9 અને 10 ગાથાના મથાળામાં કે હવે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારની પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે, પણ વ્યવહારની પરમાર્થનો પ્રતિપાદક છે એમ કહો છો પણ એ કેવી રીતે, શું એ અમને સમજાવો આજે. તેના ઉત્તર રૂપે ગાથા સૂત્ર કહે છે. સંકલન પદ્ધતિ અંકુદાચાર્ય દેવની અસાધારણ છે. 2000 વર્ષ પહેલા અંકુદાચાર્ય થયા, ત્યાર પછી ઘણા આચાર્યો થયા, મુનિઓ થયા, બધા સમય જ્ઞાનીઓ. પણ અંકુદાચાર્યના સૂત્રો અને એનો વિષય, એમની જે જ્ઞાનની ઉત્કૃષ્ટતા એ દ્વારા જોઈ, અનેક આચાર્યોએ એમની પ્રશંસા કરી છે. શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને, લોક પ્રદેશ કરાર ઋષિ શ્રુત કેવળી તેને કહે. શ્રુત જ્ઞાન સૌ જાણે જીનો શ્રુત કેવળી તેને કહે. સૌ જ્ઞાન આત્મા હોય ને શ્રુત કેવળી તેથી ઠરે. બીજો વાત કરે છે સર, શ્રુત કેવળી આમ તો ત્રણ પ્રકારે કહેવાય છે, અહીંયા બે પ્રકાર લીધા છે. આમાં જે પ્રકાર નથી એ છે કે કેવળીને જેણે સાંભળ્યા તે શ્રુત કેવળી. ઇંગ્લેન્ડ જે આવ્યો તે ઇંગ્લેન્ડ રિટર્ન, ફોરેન જે આવ્યો તે ફોરેન રિટર્ન. એમ જે ભગવાનને કેવળ જ્ઞાનીને સાંભળી આવ્યા અને એ સાંભળીને જેને જ્ઞાન થયું, શ્રુત જ્ઞાન સમય શ્રુત જ્ઞાન, તે શ્રુત કેવળી સમુસરણમાં સાંભળીને આવેલા છે. એટલે એ પૂર્ણ ક્રિયાપદ થયો, પૂર્ણ ક્રિયા થઈ, એને ત્યાં જઈને આવ્યો, જવાની ક્રિયા પૂરી થઈ, સાંભળવાની ક્રિયા પૂરી થઈ. એક તો શ્રુત કેવળી એને કહેવાય. બીજું શબ્દનો અર્થ લીધો, પણ શબ્દના અર્થ પ્રમાણે દશા છે. કેવળ જ્ઞાનીને સાંભળ્યા અને એ સાંભળ્યા અનુસાર એને જ્ઞાન પણ છે, એટલે ડિગ્રી લઈને આવ્યા. એમ ઇંગ્લેન્ડ જે આવ્યા ને FRCS થઈને આવ્યા, એમ આ સમુસરણમાં જે આવ્યા કેવળીને સાંભળી આવ્યા અને જ્ઞાન લઈને આવ્યા, માટે એમનું જ્ઞાન છે. એ જ્ઞાનને લઈને એમને શ્રુત કેવળી કહેવામાં આવે છે. કેવળીઓ દ્વારા એમણે કેવળ જ્ઞાનીઓ દ્વારા શ્રુતને પ્રાપ્ત કર્યું, સમ્યક શ્રુતને પ્રાપ્ત કર્યું, તે શ્રુત કેવળી. બીજું મતિ શ્રુત અવધિ મનો પર્યાયમાં જે આપણું શ્રુત જ્ઞાન છે, તે શ્રુત જ્ઞાનથી જે પોતાના શુદ્ધ આત્માને, કેવળ આત્માને, ભિન્ન આત્માને, શુદ્ધ આત્માને જાણે, એને જગતના જાણનારા ઋષિશ્વરો એટલે મુનિઓ એટલે જૈનેન્દ્રો એને શ્રુત કેવળી કહે છે. ત્યાં એટલા માટે એમને શ્રુત કેવળી કીધા કે એમણે કેવળ આત્માને જાણ્યો, ભિન્ન આત્માને જાણ્યો, ભિન્ન જે અત્યાર સુધી નહોતો પાડ્યો એવો ભિન્ન પાડીને જાણ્યો, કેવળ જ્ઞાન સ્વરૂપે આત્માને જાણ્યો, કેવળ સ્વભાવી આત્માને જાણ્યો. હા, જેટલા જ્ઞાનીઓ છે બધા શ્રુત કેવળીઓ છે. શ્રુતથી ખરેખર ખરે જે શુદ્ધ કેવળ આ જાણતો આ આત્મને, પોતાના આત્માને જાણે, ભગવાન એને શ્રુત કેવળી કહે. લોક પ્રદીપ કરાય એટલે ભગવાન, લોક પ્રદીપ કરવા કરા મુનિ ઋષિ એટલે ભગવાન. કેમ કે લોકનો લોકા લોકોને જાણનાર તો ભગવાન જ છે, અને ભગવાન એને શ્રુત કેવળી કહે છે. એટલે બધા જ્ઞાનીને ભગવાને શ્રુત કેવળી કીધા છે. કેટલું બહુમાન આપ્યું, કેટલું બધું બહુમાન આપ્યું જ્ઞાની થયું, કેટલું બધું બહુમાન આપ્યું ભગવાને. એ તો શ્રુત કેવળી છે. ગુરુદેવ ઘણા ન્યાય કાઢતા હતા. ગુરુદેવ એમ કહેતા કે જેને આત્મજ્ઞાન થયું એને કેવળ જ્ઞાનની લબ્ધિ ઉત્પન્ન થઈ છે. પછી એ કેવળ જ્ઞાન કાળે કરીને જન્મ પામશે, પણ એના સુખ જ્ઞાનમાં કેવળ જ્ઞાનનો ગર્ભ છે, આગળ જતા એનો જન્મ થશે. એટલું બધું કહેતા, એ તો કેવળ જ્ઞાનની લબ્ધિ છે એની પાસે. એટલે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરનાર જ્ઞાનીને કેટલો મોટો લાભ થાય છે એની આ બધી જાહેરાતો છે. એટલે જે જ્ઞાની થાય છે એને અનંતો લાભ થયો એમ કહેવામાં આવે છે. કેટલો લાભ થયો? અનંતો લાભ થયો. એક તો એ જ્ઞાનીઓને શ્રુત કેવળી કહેવાય છે. બીજી ગાથામાં એમ કહે છે કે સૌ શ્રુત જ્ઞાન જાણે, બારે અંગનું જેને જ્ઞાન હોય, પૂરું શ્રુત જ્ઞાન, દ્રવ શ્રુત, વિદ્રવ શ્રુત, એને જીનો એટલે ભગવાનો એને પણ શ્રુત કેવળી કહે છે. આની પાસે પૂરેપૂરું શ્રુત જ્ઞાન છે. જેમ કે ગણધર દેવ શ્રુત કેવળી છે. કઈ અપેક્ષાથી? પૂરેપૂરું શ્રુત જ્ઞાનના ધણી છે. માટે કેવળી એટલે પૂરું, પૂર્ણ, પૂર્ણ શ્રુત જ્ઞાન જેને છે તે શ્રુત કેવળી છે. શબ્દ બે છે. શબ્દ કેટલા છે? શ્રુત ને કેવળી. શબ્દો ને એના અર્થ ને ખબર નથી. ખબર છે? સાકર શબ્દમાં સાકર નથી, અને સાકર શબ્દને સાકરની ખબર નથી. બરાબર છે? પણ જીવ જાણે છે કે શબ્દ શું, વાચક શું, એનું વાચ્ય શું. એમ શ્રુત કેવળી એ વાચક શબ્દ છે, એનો વાચ્ય શું, આ થઈ ગયા. એનું વાચ્ય શું? તો કે એમાંથી ત્રણ વાચ્ય નીકળે છે. શબ્દ અનુસાર ત્રણ વાચ્ય નીકળે છે. જેને શ્રુત એટલે સાંભળ્યું, કોને? કેવળીઓને. કોઈ સમુસરણ માંથી, મહાવિદય માંથી અત્યારે કોઈ આવે, અને મહાવિદય રિટર્ન કહેવાના બદલે સમુસરણ રિટર્ન કહેવા આવે, તો કે ભાઈ તમે સમુસરણમાં જઈ આવ્યા છો? હા. તો ભગવાનને સાંભળ્યા હોય, બહુ ખૂબ પેટ ભરીને સાંભળ્યા ભગવાનને. તો કે ભાઈ આ તો ભગવાનને સાંભળીને આવેલા જીવ છે. શું કે? ભગવાનને સાંભળીને, ગુરુદેવ ભગવાનને સાંભળીને જ આવ્યા હતા. તો એ ભગવાનને સાંભળેલા છે, આમણે પ્રત્યક્ષ ભગવાનને સાંભળેલા છે. માટે તે કેવળ જ્ઞાનીથી, કેવળ જ્ઞાનીને સાંભળેલા એવા પુરુષ તે શ્રુત કેવળી. કેવળીને સાંભળેલા તે શ્રુત કેવળી. ભૂત કૃદંત કહે છે એને, રિટર્ન. એમ શ્રુત એટલે હર્ડ, હર્ડ બાય કેવડી, ભૂત ક્રોદન તેને કહે છે. ભૂતકાળમાં એક ક્રિયા એની પૂરી થયેલી છે એની ડિગ્રી એને આપેલી છે, શું એવો એક અર્થ નીકળે છે. બીજો અર્થ એ નીકળે છે કે કેવળ આત્માને જાણે, કેવળ જ્ઞાન સ્વરૂપી, કેવળ સ્વરૂપી આત્માને જે શ્રુત જ્ઞાનથી જાણી લે એને શ્રુત કેવડી કહેવા. અને ભગવાને એ કયા છે, નિવેદન ભગવાને શ્રુત કેવડી કયા છે. ભગવાન જેને આવું ટાઈટલ આપે એનો અનાદર કોણ કરે? ભગવાન જેને આટલો આદર કરે એનો અનાદર કોણ કરે? હે, એ ના કરે કોઈ, સમજદાર હોય તો ના કરે. બીજું, સૌ શ્રુત જ્ઞાન જાણે, પૂરેપૂરું શ્રુત જ્ઞાન, બારે બાર અંગ, અગિયાર અંગ ને ચૌદ પૂર્વ, બારમા અંગના પૂરેપૂરું શ્રુત જ્ઞાન જેનો ધણી હોય, ગણધરદેવ જેવા, બીજા આચાર્યો પણ હોય છે બાર અંગ જાણતા હોય છે, ગણધરદેવ તો હોય જ બધા, પણ બીજા આચાર્યો પણ બાર બાર રંગના જ્ઞાતા હોય છે, એ પૂરેપૂરા શ્રુત જ્ઞાનના ધણી હોવાથી એને પણ શ્રુત કેવડી કહેવાય છે. કેવડી એટલે પૂરું થઈ ગયું. એ તો એ સિવાય, સમજ્ઞાન સિવાય બાર અંગ નો, છતાંય બાર અંગનું જ્ઞાન છે તે બાહ્ય જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? બાહ્ય જ્ઞાન છે. અને એમને એ બાર અંગ ધારીને અંતરાત્માનો અનુભવ છે તે અંતરજ્ઞાન છે. એ અંતરજ્ઞાનને કારણે પેલું બાહ્ય જ્ઞાન છે. જો અંતરજ્ઞાન ન હોત તો બાર અંગનું જ્ઞાન ન થાત, તો ખામી રહી જાત. બાહ્ય દ્રષ્ટિએ બાહ્ય જ્ઞાનનો મહિમા છે, અંતરદ્રષ્ટિએ અંતરજ્ઞાનનો મહિમા છે. એટલે અંતરદ્રષ્ટિવાળા બધા જ્ઞાનીઓ, મુમુક્ષુઓ, એ અંતરદ્રષ્ટિનો મહિમા કરે છે, ભલે એને બાર બાર નું જ્ઞાન ન હોય. અરે એક અંગનું જ્ઞાન ન હોય લ્યો ને પૂરું, તો પણ જેને અંતરજ્ઞાન છે એનો મહિમા કરે છે. કેમ કે એની લબ્ધિ જોવે છે કેવળ જ્ઞાનને. અને એ જે બાર અંગનું જ્ઞાન છે એ બધું જ્ઞાન આત્મા છે. એ બધું જ્ઞાન શું છે? જ્ઞાન છે તે બધું આત્મા છે. આત્મામાંથી એ ભાવો નીકળ્યા છે, જ્ઞાનમય ભાવો. જ્ઞાન, જ્ઞાન સ્વભાવી આત્મામાંથી જ્ઞાનમય ભાવો નીકળ્યા, તે બધો આત્મા છે. અમે ભંગભેદમાં નથી પડતા, અમે તો આત્માને જ જોઈએ છીએ. અને તેથી તેને શ્રુત કેવડી કહેવામાં આવે છે. ગાથાર્થ, જે જીવ નિશ્ચયથી શ્રુત જ્ઞાન વડે આ અનુભવ ગોચર કેવળ એક શુદ્ધાત્માને સન્મુખ થઈને જાણે છે, અભિગચ્છતી શબ્દ પડ્યો છે. કેવો? અભિગચ્છતી શબ્દ, સન્મુખ થઈને જાણે છે. એટલે શુદ્ધ જ્ઞાન દ્વારા જે પોતાના અનુભવ ગોચર શુદ્ધ સ્વરૂપને જાણે છે, અનુભવ કરે છે, તેને લોકને પ્રગટ જાણનારા ઋષિશ્વરો એટલે કે ભગવાન જિનેન્દ્ર શ્રુત કેવડે કહે છે. જે જીવ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની સન્મુખ થયો તેને શ્રુત કેવડી કહ્યા. જે જીવ સર્વસ્રુત જ્ઞાનને જાણે છે પૂરેપૂરું બારે અંગને, તેને જીનદેવો શ્રુત કેવડી કે છે કે ભાઈ એની પાસે તો પૂરેપૂરું કેવળ શ્રુત જ્ઞાન છે. કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે, તેથી જીવ શ્રુત કેવડી, તે જીવ શ્રુત કેવડી છે અને એ બધું આત્મા જ છે. આત્મા સિવાય બીજું કંઈ અમે એમાં જોતા નથી. અથવા એ બારે અંગના શ્રુતના વિસ્તારનું કેન્દ્ર સ્થાન એક પોતાનું આત્મા છે. બારે અંગના વિસ્તારનું કેન્દ્ર સ્થાન શું છે? પોતાનો આત્મા. એટલે અમે તો એ બધું આત્મા જ છે એમ સમજીને એને શ્રુત કેવડી કહેવામાં આવ્યા છે. આ રીતે વ્યવહાર પરમાર્થને બતાવે છે. વ્યવહાર છે એ પરમાર્થને બતાવે છે. એ વાતને અહીંયા લેવી છે. ટીકા છે, વિસ્તાર કરશું હમણાં અહીં સુધી રાખીશું.